તારીખ 28/10/1989 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા સોનગઢમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 2
એવા જીવો પ્રત્યે પ્રીતિથી શું કરવા યોગ્ય નથી, પ્રેમથી શું કરવા યોગ્ય નથી, એ અંતરમાં આપણું પહેલા કુસંગના વિષયમાં વચનામૃતમાં પણ જે બેન સિંહના વચનામૃત ગ્રંથમાં એ વિષય લીધો છે અને મુનિ દશા યોગ્ય સાધક જીવને પણ એવી ભલામણ અને શુભામણ છે શ્રી ગુરુ કુસંગ નહીં. ત્યાં તો એમ કહ્યું છે મિથ્યા દ્રષ્ટિ સાધુનો સંગ નહીં, દ્રવલિંગીનો સંગ નહીં. મુલાચારમાં મુકુંદાચાર્ય કહ્યું છે કે તું સંગ વગર ન રહી શકે તો ગ્રસ્તાશ્રમમાં લગ્ન કરી લેજે, ચારિત્ર મોહનો દોષ લાગશે પણ દર્શન મોહનો દોષ દૃઢ થાય. એવા પ્રકારના જીવોનો સંગ કરો, એના કાર્યોને સીધી કે આડકતરી રીતે અનુભવ થાય એવો કોઈ પ્રકાર બને તો આત્માને બહુ મોટું નુકસાન થઈ જશે. ત્યાં વચનામૃતમાં એ વાત કીધી છે કે આ વાત ફક્ત મુનિને માટે જ નથી, મોક્ષથી માંડીને પોતપોતાની ભૂમિકા અનુસાર દરેકે આ વિચારવા. એ કુસંગનો દૃષ્ટાંત છે. અસત્સંગ અસત પદાર્થોને વિશે કીધી, પંચેન્દ્રિયના વિષયના રંગરા એ વિષયોમાં પ્રીતિને એવા રંગરાગમાં તીવ્ર રસવાળા જેના પરિણામ હોય એવા મનુષ્યોના સંગની પ્રીતિ રુચિ તે અસત્સંગ છે. દ્રષ્ટાંત તરીકે એમ બતાવી શકાય કે આ દુષ્મ કાળમાં પંચેન્દ્રિયના વિષયો ફાયલા ફૂલા છે, ત્યાં અત્યારે આ ક્ષેત્રમાં આ કાળમાં અસત્સંગે ઘેરો થયો છે, અસત્સંગના ઘેરાવામાં જીવ પડ્યો છે. એટલે પણ પોતાની વૃત્તિ ઉપર ઘણું જાગૃતિ રાખવી હોય તો બચી શકે, નહીતર એટલા બધા અનુકૂળતાના સાધનો લીધા છે, એટલા બધા રંગરાગના સાધનો લીધા છે, એ બધો અસત્સંગ છે. અસત્સંગ છે મુમુક્ષુ જીવને તો એ રીતે તો વિચારીએ તો કુટુંબ કબીલા સગા બધા ધર્મ બુદ્ધિમાં અનુકૂળ ન મળતો પણ એક અસત્સંગ થઈ જાય છે. સત્સંગ કેમ કે ત્યાં તો એકલા પાપના પરિણામ છે, આ મારા આ મારા આ મારા એવું જે મહત્વ થાય છે એ અસત્સંગના પરિણામ છે. સત્સંગ સમગુણી જીવોનો પરિચય, સંગ કરવો પ્રતિ કરવી અથવા સન્માર્ગે ચાલવા અભિલાષાવાળા જીવોનો સંગ કરવો એને શ્રીમદ કૃપાળુ દેવ સત્સંગ કહે છે. એ મુમુક્ષુ મુમુક્ષુઓના સંગને સત્સંગ કહે છે. સાથે બેસીને સ્વાધ્યાય કરે, તત્વ ચર્ચા કરે, વિચારણા કરે, સત્સંગ છે. વાત્સલ્ય ભાવથી મળી ગયો. અને સત્પુરુષ જ્ઞાની પુરુષ ધર્માત્માના ચરણમાં આત્મગીતની બુદ્ધિએ સંગ કરે, પરિચય કરે, સમય મારે, દ્રવ્ય ભાવે તે પરમ સત્સંગ છે. તે ચારે ગુણના ઉદાહરણ છે અને કુસંગથી તો કોઈ પણ ભોગે બચવા યોગ્ય છે. મુમુક્ષુએ તો કુસંગથી કોઈ પણ ભોગ દેવો પડે તો કોઈ પણ ભોગે બચવા યોગ્ય છે. અત સત્સંગના ઘેરાવામાં પડ્યો છે, ચારે બાજુએ જ્યાં જાઓ, બજારમાં જાઓ કે ઘરમાં જાઓ, પાપના પરિણામ મુખ્યપણે થાય છે. એટલે એ સત્સંગમાં જાગૃતિથી રહેવા યોગ્ય છે, બને તેટલો સત્સંગ ઉપાસવા યોગ્ય છે. અને પરમ સત્સંગ તો એકાંતે ઉપાસવા યોગ્ય છે. કોઈ પણ ભોગે ગમે તે સમર્પણ કરવું પડે. શ્રીમદજી તો ત્યાં સુધી કહે છે કે ધર્માત્માનો સંગ મળતો તો દેહ ત્યાગ કરવાનો અવસર આવે તો પણ તૈયારી રાખવી, પણ એ લાભ છોડવા જોઈએ. એ પ્રકારે ચારે જગ્યાએ આ પ્રકારના પરિણામથી સાવધાની રાખવા યોગ્ય છે. બીજી બેનશ્રીના વચનામૃતમાં એમ આવે છે કે સામાન્ય તત્વ ધ્રુવ તત્વનો ખ્યાલ કરો, વિનાયકનો અભ્યાસ કરો. આનો અર્થ શું, તે કેવી રીતે અભ્યાસ થાય અને અમને તો પર્યાયનો અભ્યાસ છે, વેદન છે, વિનાયકનો અભ્યાસ કેમ કરો? આટલો પ્રશ્ન. સામાન્ય ધ્રુવ તત્વ એ પરિણામી ભાવે રહેલું પોતાનું પરમ તત્વ છે, પરમેશ્વર પદ છે, પરમાત્મ તત્વ છે. તે તત્વનો ખ્યાલ કરવો એટલે ઓળખાણ કરવી અને તે તત્વનું પોતાનું સ્વરૂપ હોવાથી સ્વયંના સ્વરૂપે પોતારૂપે અનુભવ થાય એવો જે પ્રયત્ન કરવો, પુરુષાર્થ કરવો, વારંવાર પુરુષાર્થ કરવો, અભ્યાસ કરવો, એમ વચનામૃત ગ્રંથ વાંચીએ છીએ ત્યારે જ્યાં જ્યાં અભ્યાસ કરવો એવા શબ્દનો પ્રયોગ છે ત્યાં ત્યાં તથા પ્રકારના મનનો વારંવાર પુરુષાર્થ કરવો એવો અર્થ ભાષે છે. એટલે અભ્યાસ કરવો એનો અર્થ એ છે, ખ્યાલ કરવો એનો અર્થ ઓળખાણ કરવી, અભ્યાસ કરવો એટલે ઓળખાણ કરીને પુરુષાર્થ કરવો વારંવાર. એ અભ્યાસ કેવી રીતે થાય કે ઓળખાણ થાય તો સહજ જ એ પ્રત્યે વિરોલ્લાસ થાય છે, ચૈતન્યની સ્ફુરણા થાય છે, જેને સહજ પુરુષાર્થ કહેવામાં આવે છે એવી એક પરિસ્થિતિ સર્જાય છે. એ પ્રકારે તે અભ્યાસ થવા યોગ્ય છે. એટલે એ પ્રકારે અભ્યાસ કરવો એવો એનો સંક્ષેપમાં ઉત્તર છે. બે વ્યક્તિ તત્વ નિરૂપણ કરતા હોય અને બંનેના વચનો આગમ અધ્યાત્મ સિદ્ધાંત અનુસાર હોય તો કઈ રીતે જ્ઞાની ને અજ્ઞાની નો ભેદ સમજી શકાય? પ્રશ્ન ચાલે છે, પેરેગ્રાફ પાડેલો છે. બે વ્યક્તિઓમાં જ્ઞાની ગ્રસ્ત આશ્રમમાં હોય અને અજ્ઞાની ત્યાગ દશામાં હોય, એટલે ત્યાગીની દશામાં હોય, તો કઈ રીતે બંનેની સ્થિતિ સમજી શકાય? અર્થાત જ્ઞાની અજ્ઞાનીનો ભેદ કેમ ભાષિત થઈ શકે? અમારાથી આ અંગે જાણે અજાણે પણ ભૂલ ન થાય એવું માર્ગદર્શન અપેક્ષિત છે. તત્વનું નિરૂપણ જ્ઞાની જેવું અજ્ઞાની પણ કરે એવી સંભાવના કરી, પણ બંને વચ્ચે ઘણો ફરક છે. જ્ઞાનીને સ્વપદાર્થનું દર્શન છે, અજ્ઞાની એ વિષયના અંધકારમાં ઉભી છે. તેથી સમ્યક જ્ઞાન દીપિકામાં જેમ એક દ્રષ્ટાંત આપ્યું છે કે રાતના વખતમાં એક કૂતરો ચોરને જોવે છે, ઘરને બારી ઉપર ચડતો, બારી વાટે અંદર દાખલ થતો ચોરને કોઈ કૂતરો જોઈ જાય છે, કૂતરાની જાત ચોરને ઓળખે છે, ભસવા લાગે છે. એ ભસવાના અવાજ ઉપરથી બાજુની શેરીમાં રહેલા કૂતરાને ખ્યાલ આવે છે કે આ કૂતરો કોઈ ચોરને જોઈને બસે છે, અને એકબીજાની અનક્ષરાત્મક ભાષા એકબીજા ઓળખે છે, સમજે છે. એટલે જેવો પેલો કૂતરો ઘસે છે તેવું જ બરાબર તે જ ટાઈપથી બીજો કૂતરો પણ બીજી શેરીમાં ઘસે છે. પેલા કૂતરાને ખબર છે કે આ ચોરને જોઈને ઘસે છે, એ તેથી તેવું જ ઘસવા લાગે છે. બંનેનું ઘસવું એક સરખું હોવા છતાં એક જોઈને ઘસે છે, એક જોયા વગર ઘસે છે. આ જાતનો એક તફાવત જ્ઞાની અને અજ્ઞાનીની માણી વિશે હોય છે. હંમેશા જરા ઝીણી નજરનો આ વિષય છે, સૂક્ષ્મ નજરનો વિષય છે, પણ અજ્ઞાનીની માણીમાં પૂર્વાપર વિરોધાભાસ થયા વિના હોતો નથી. પદાર્થ દર્શન નહીં હોવાને લીધે ક્યાંક ને ક્યાંક પરસ્પર વિરુદ્ધતા એવા વળી જ્ઞાનીને વિશે એક અપૂર્વ અર્થનું ભાષણ થાય, એટલે કે સ્વપદાર્થ અપૂર્વપણે ભાષે એવી જ રીતે કોઈ સ્વપદાર્થનું નિર્મરૂપણ આવતું હોય છે, એ એક વિશિષ્ટતા છે. જ્ઞાનીની અને વાણી હંમેશા પુરુષાર્થ ઉત્પાદક હોય છે, પુરુષાર્થને ઉત્તેજિત કરનાર હોય છે. આ પણ એક જ્ઞાનીની વાણીનું દર્શન છે. એ પ્રકાર અજ્ઞાનીની વાણીમાં સંભવિત છે. જ્ઞાનીની વાણી હંમેશા આત્માર્થને પોષણ કરનારી અને આત્માર્થવર્ધક હોય છે, એ પ્રકારનું અજ્ઞાનીની આ વિષયમાં કોઈ વિશેષ અને જેને વિચાર કરવો હોય, વિશેષપણે જેને સમજવું હોય, એને શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ પત્રાંક 690 જરા બારીકાઈથી અધ્યયન કરવા યોગ્ય છે, અને એમાં ઘણો સારો નિરૂપણ છે. આપણે સંક્ષેપમાં લેવું હોય તો લઈ શકાશો. વિષય થોડો મુમુક્ષુની માટે પ્રયોજનભૂત છે, એટલા માટે એના મુખ્ય મુખ્ય આખો પત્ર તો બહુ વિસ્તારથી છે, પણ મુખ્ય મુખ્ય મુદ્દા છે એ લઈ લઈએ. આ પત્રમાં એમને એમ પણ કહેવું છે કે મંદ દશામાં મુમુક્ષુઓ જ્ઞાની અને અજ્ઞાનીની ના વચનોનું સરખાપણું સમતુલ્યપણું જોઈને ભ્રાંતિ પામે છે. આ એક એમને અપેક્ષા સ્પષ્ટ કરી છે, એટલે એ ઉપરથી એમ જરૂર ફલિત થાય છે કે જો જ્ઞાની અને અજ્ઞાનીના વાણીના વિષયમાં ભ્રાંતિ ન પામવી હોય, ભૂલ ન કરવી હોય, તો મુમુક્ષુતામાં તીવ્રતા તીવ્ર મુમુક્ષુતા આવે. મંદ દશામાં મુમુક્ષુ હોય તો આ ભૂલ સંભવિત છે એમ કહે છે. મધ્યમ વાળા કોઈ ભૂલ કરે કોઈ ન ભૂલ કરે એમ પોતે કહે છે આ પત્રમાં, અને તીવ્ર મુમુક્ષુતાની નજરમાં એવી ભૂલ થતી નથી એમ એમને આ વિષયની અંદર ભૂલ ક્યાં સંભવિત છે એનું સ્પષ્ટીકરણ આ પત્રની અંદર એમણે આપેલું છે. ત્યાર પછી એમણે એ વાત કરી છે જ્ઞાનીની વાણીની વિશેષતાની, કે જ્ઞાનીની વાણી પુરવાર પર અવિરોધ આત્માર્થ ઉપદેશક અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે. આ પ્રસંગે બીજી માતાજીની ચર્ચા સ્મરણમાં આવે એનો વિષય છે. જ્યારે જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોનો ઉલ્લેખ કરે છે ચર્ચા દરમિયાન, ત્યારે એક શબ્દ વારંવાર વાપરે છે, આ શબ્દ છે જે શ્રીમદજીએ અહીંયા લીધો છે કે ગુરુદેવની વાણીમાં અપૂર્વતા, જેટલી વાર સાંભળીએ એટલી વાર અપૂર્વતા છે. પોતેને પદાર્થ દર્શન છે, છતાં પણ ગુરુની વાણી સાંભળીને એ છે કે જેમ જેમ સાંભળીએ અપૂર્વતા છે, એટલું એ વિષયનું જ્ઞાન ભાષે કે અપૂર્વતા લાગે, અપૂર્વતા લાગે, અપૂર્વતા. આવી અપૂર્વતા લાગવી એ સ્વયંની યોગ્યતાનો વિષય જરૂર છે, તો પણ એ અપૂર્વતા લાગવી એ જ્ઞાનીને વાણી છે એનું એક સિમ્પટમ છે, એક ચિહ્ન છે, એક લક્ષણ છે, એ સ્વરૂપ છે એ અહીંથી સમજવા યોગ્ય છે. અને અનુભવ સહિત પણ હોવાથી વિશેષ વાત કરે છે કે જ્ઞાનીને અનુભવ સહિત પણ હોવાથી તે આત્માને સતત જાગ્રત કરનાર. અન્ય જગ્યાએ એમણે એ વાત પણ કીધી છે કે જ્ઞાનીના વચનમાં વચન ઉપરાંત જાગ્રત ચૈતન્યની એક ચેષ્ટા રહેલી છે, જે મુમુક્ષુના સુષુપ્ત ચેતનને જાગ્રત કરે છે. સામે આવો એક નિમિત્ત નૈમિતિક સંબંધ ભજે છે, એ પણ મુમુક્ષુને જ્ઞાનીની વિશે જ્ઞાનીપણાની પ્રતીતિ ઉપજાવનાર વસ્તુ સ્થિતિ છે. અહીંયા એ કહ્યું કે અનુભવ સહિત પણ હોવાથી આત્માને સતત જાગ્રત કરનાર હોય છે. શુષ્ક જ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી. સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જ્ઞાનીની વાણીનો સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પુરવાર પર અવિરોધ પણ તે શુષ્ક જ્ઞાનીની વાણીને વિશે વર્તવા યોગ્ય નથી, હોવા યોગ્ય નથી. કેમ કે યથાસ્થિત પદાર્થ દર્શન તેને હોતું નથી, આ શબ્દ. અને તેથી ઠામ ઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે. એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને અજ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. જ્ઞાની પુરુષને તો સહજ સ્વભાવે તેનું ઓળખાણ છે, કેમ કે પોતે ભાન સહિત છે. જ્ઞાની તો જ્ઞાનીને ઓળખી લે છે, અને ભાન સહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં એમ સહેજે તે જાણે છે. એમ આશય ભેદથી પણ જ્ઞાની તો પકડી લે છે કે આ જ્ઞાનીની વાણી છે. વર્તમાન તથી ભૂતકાળના જ્ઞાનીને પણ પકડી લે છે કે આ જ્ઞાનીની વાણી છે એમ પકડી લે છે. એ વાત પોતે નીચે સ્પષ્ટ કરે છે કે ભૂતકાળના જ્ઞાની હોય, સેંકડો વર્ષ પહેલા, હજારો વર્ષ પહેલાથી આ હોય તો પણ પકડી લે છે. અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ જેને સમજાયો છે તેને જ્ઞાની, અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ સહેજે સમજાવવા યોગ્ય છે. અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે, શું કહે છે? અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે એવા જ્ઞાની પુરુષને શુષ્ક જ્ઞાનીના વચન ભ્રાંતિ કેમ કરી શકે? એટલે જે આત્મરસથી ભીંજાયેલી વાણી છે અને જેમાં આત્મરસ નથી પણ શબ્દથી જેમાં શુષ્કતા વ્યાપેલી છે જે ભાવમાં, એ નિમિત્તે જે વાણી નીકળે છે એનો તફાવત જ્ઞાન અને અજ્ઞાનનો ભેદ જેને સમજાયો છે તે પરખી શકે છે. બાકી સામાન્ય જીવોને અથવા મંદ દશા અને મધ્યમ દશાના મુમુક્ષુને બે વાત લીધે છે. સામાન્ય જીવોને અને મંદ દશા અને મધ્યમ દશાના મુમુક્ષુને શુષ્ક જ્ઞાનીના વચનો સાદૃશ્યપણે જોવામાં આવ્યાથી બંને જ્ઞાનીના વચનો છે એવી ભ્રાંતિ થવાનો સંભવ થાય છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને તેવી ભ્રાંતિનો સંભવ નથી, કેમ કે જ્ઞાનીના વચનોની પરીક્ષાનું બળ ઉત્કૃષ્ટ મુમુક્ષુને વિશે વિશેષપણે સ્થિર થયેલું છે. આ એનું નામ બળ છે. એમ કરીને પછી પૂર્વકાળે જે જ્ઞાની થઈ ગયા હોય છે એને પણ જ્ઞાની ઓળખી લઈએ છે. એની છે વાત છે જી. કોઈ ખાસ વચન યાદ નથી આવતું, પણ જ્ઞાની જ્ઞાનીને ઓળખી શકે એવો અભિપ્રાય નો તો ખ્યાલ આવ્યો છે. કોઈ ખાસ શબ્દ વચન યાદ નથી આવતા.
ભવનો કિનારો નથી એ પરથી કહે છે, ભવનો કિનારો નજીક છે. અંબચંદ આચાર્ય પોતે કુન કુન ભગવાનને ઓળખી લીધું છે.
આપને પ્રશ્ન એ છે કે ગુરુદેવે આ વિષયમાં
ગુરુદેવ કીધું તમે
ઠીક હા એમ કે છે કે ગુરુદેવે કહ્યું કે ભવનો કિનારો નજીક આવ્યો છે. કુંદકુંડાચાર્ય દેવે અમૃતચંદ્રાચાર્ય દેવે કુંદકુંડાચાર્ય દેવ માટે કહ્યું, એટલે એ રીતે પણ ગુરુદેવે વાત કરેલી છે. એ નાની નાની વચ્ચેની વાત થઈ. અહીંયા પ્રશ્ન તો અજ્ઞાન મુમુક્ષુ જીવ ભૂલ ન ખાય એ માટેનો પ્રશ્ન છે. પ્રશ્ન આવેલો છે કે મુમુક્ષુ જીવ આ વિષયમાં ભૂલ ન કરે તો એ કેવી રીતે ન કરે? યાદ નથી, કોઈને યાદ નથી. ગુરુદેવે કોઈ કેમ કે જ્ઞાનીની વાણીને અજ્ઞાનીની વાણી વચ્ચેના તફાવતમાં મુમુક્ષુ જીવ કેવી રીતે પરખે તો ભૂલ ન થાય એવી કોઈ ગુરુદેવે વાત કરી હોય મને યાદ હોય તો કહી શકે છે. ચંદુભાઈ તો સતત હાજરી હોય, આપણે તો રવિવારે આવીએ, અઠવાડિયામાં એક બે પ્રવચન સાંભળવા મળે અને અઠવાડિયામાં ચોક પ્રવચન મળે. કંઈ યાદ હોય તો તમને એવી કોઈ વાત નથી, એમને પણ યાદ નથી. એ શ્રીમુખજીનું વચન છે કે મુમુક્ષુના નેત્રોમાં મારે ઓળખી લઈએ છીએ, એ શ્રીમુખજીના વચન છે. એ દોરા એ વાતો એવા દ્વારા આવતા હતા, ઘણી શ્રીમદજીના વચન છે એ વાતને દ્વારા આવતા હતા. પોતાનું સ્પેસિફિક પ્રશ્ન એ છે કે એ તો પાત્રતા વાળો શબ્દ, જેમ કે ડિસ્ટિંગ્વિશ કરતા હતા કે તફાવત બતાવતા હતા કે આ જ્ઞાનીની માણે આમ હોય ને અજ્ઞાનીની માણે આમ, એમ પ્રશ્ન એ છે કે જેથી કાંઈ આપણે સમજી શકીએ, એમ પ્રશ્ન છે ને આપણો ચંપકભાઈનો પ્રશ્ન એ રીતે છે. હા, શિક્ષક છે એવી કોઈ વાત નથી કે એમને બંનેના લક્ષણોથી કોઈ સ્પષ્ટતા કરે છે બોલાવે છે. આત્મસિદ્ધના પ્રવચનો તો મેં વાંચ્યા છે ઘણા વર્ષો પહેલા, કઈ યાદ નથી, મને પણ યાદ નથી.
આત્માથી કોને કહેવાય, અનાત્માથી કોને કહેવાય,
વિષય ચાલેલો છે પણ યાદ નથી કે ખરેખર પોતે કેવી રીતે વાત કરી છે, એવો કોઈ ખાસ વચનો એમને યાદ નથી. એવો વિષય તો ચાલે અજ્ઞાની રાગ નું પોષણ આવ્યા વિના રહીએ નહીં, અને આમને એટલી વિતરાકતાની જ ઉપાતે આવે, રાગ નો નિષેધ આવે, એ પ્રકાર ફરક પડે છે બંને ની વાણી. એ ગુરુદેવના વચનો એ પ્રકારના બરાબર બેસી છે. હા, એમાં પણ વાયુ હશે, પણ અમે તો બહુ વર્ષો પહેલા યાદ
વર્ડિંગ યાદ હોય, પણ આશય તો આવું.
હા, આશય એવું છે, આશય વર્ડિંગ યાદ. કષાયો અને કષાય રસ તે શું છે, તેને કેવી રીતે ઓળખવો, તેને મંદ પાડવાનો પ્રાયોગિક ઉપાય કેમ કરવો કે જેથી અમને આત્મલક્ષ થાય. કષાય અને કષાય રસને તાત્વિક દ્રષ્ટિએ એનો ભેદ પાડ સમજવો જોઈએ. જેમ કે એની ચો ભંગી છે, દ્રષ્ટાંતમાં જ્ઞાની લઈએ તો કોઈ પ્રસંગમાં જ્ઞાનીની ઉગ્રતા પર ક્રોધ દેખાય, ગુસ્સે થઈને વાત કરતા દેખાય, પણ છતાં પણ એમનો કષાય રસ તીવ્ર નથી થતો. અજ્ઞાનીને ક્રોધ થાય છે, મિથ્યાત્વ સહિતનો ક્રોધ હોય છે, કષાય રસ તીવ્ર થઈ જાય છે. એ જ રીતે કષાય મંદ હોય અજ્ઞાનીને તો પણ કષાય રસ તીવ્ર હોય છે. કષાય મંદ વર્તો પણ કષાય રસ તીવ્ર હોય, અને કષાય મંદ હોય અને કષાય રસ મંદ હોય એવું પણ બને છે. મોક્ષોને વિશે કષાય મંદ થાય અને કષાય રસ પણ મંદ થાય એવું પણ બને છે, એમ એની ચોગુણી છે. કે કષાય અને કષાય રસ એ બંનેના ફેક્ટરને તત્વને એના એ વિશે પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃતના 19માં બોલમાં એ વિશે થોડો ચાહ્યો છે કે નિર્ણિત પાત્રતા છે, અને જેને કષાય રસ મંદ પીડ્યો હોય તે આવા સુખાત્મ સ્વરૂપનો નિર્ણય કરી શકે છે, જ્ઞાન સ્વભાવી આત્માનો તે નિર્ણય કરી શકે છે, એવું 19માં બોલની અંદર વાત લીધી છે. તો કષાય જેને મંદ પીડ્યો અપક્ષતામાં જે નિષ્પક્ષ પડે, એટલે કે પોતાના દોષનો બચાવ ન કરે. અમે તો હજી મુમુક્ષુ છીએ, અમે કાંઈ હજી વિતરાગ થયા નથી, અમે કાંઈ હજી જ્ઞાની થયા નથી, માટે અમને તો હજી આવો રાગ આવે જ નહીં, હજી તો અમને આવો રાગ હોય જ નહીં, અમને તો હજી આવો ભાવ હોય જ નહીં. એ પ્રકારનો બચાવ કરવો, એ બચાવ કરવાથી દોષને અનુમોદન મળે છે અને પક્ષપાત દોષ ન થાય છે. એવા જીવને મુમુક્ષુતામાં સ્વચ્છંદ થવાનો, સ્વચ્છંદ વધવાનો પ્રકાર ભજી જાય છે. અને એને સ્વચ્છંદથી બચવા માટે ખાસ કરીને પોતાના દોષને અપક્ષપાતપણે જોવા, તો સ્વચ્છંદ ઓછા વધતા અંશે દબાય છે અને ત્યાંથી મુમુક્ષુતાની શરૂઆત થાય છે. 254 એટલે ઓળખવામાં તો અવલોકનથી જ ઓળખવું, એ કોઈ પણ વિષય કોઈ પણ ભાવ માટે બીજો કોઈ પ્રોસેસ નથી. કાલે પણ એ ચર્ચા ચાલી હતી કે પોતાના કષાય રસને ઓળખવું હોય તો પણ અવલોકન કરવું જોઈએ, પોતાના પરિણામો હોય પોતે સમજી શકે છે, નહીં તો પોતાના કષાય રસને સમજી શકાય નહીં. વચનામૃત બોલ નંબર 376 ક્ષાયુક્ષમ ક્ષાયુક ભાવનું વેદન હોય છે, અવલંબન હોતું નથી, ધ્રુવનું અવલંબન હોય છે, એટલે ધ્રુવ અને પર્યાય બે જુદા છે. પરમ પારિણામી ભાવ એટલે શું? ધ્રુવ એટલે પરમ પારિણામી ભાવ કહેવા માંગે છે અને પરમ પારિણામી ભાવનું અવલંબન હોય છે. સૂક્ષ્મ ભાવ કે ક્ષાયિક ભાવ ભલે નિર્મળ હોય, મોક્ષ માર્ગ રૂપે હોય, તો પણ તેનું વેદન હોય છે, તેનું અવલંબન હોતું નથી. આ વિષય પૂજ્ય બેનશ્રીના આ વચનામૃતથી ગુરુદેવે વધારે સ્પષ્ટ કર્યો છે. એ પહેલાં મારા સાંભળવામાં ગુરુદેવના વચનોનો આ વિષય નહીં આવેલો, પણ વચનામૃતમાં આ વિષય જ્યારે સ્પષ્ટ આવ્યો હતો ત્યારે એના ઉપર પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં આ વિષય વધારે સ્પષ્ટ થયો કે અવલંબન અને વેદન એ બે જુદી જુદી પરિણામની પ્રક્રિયા છે. મોક્ષ માર્ગી જીવને ધ્રુવ પરપરિણામી ભાવનું અવલંબન હોય છે, દ્રઢ સ્વભાવનું અવલંબન હોય છે, પણ વેદન હોતું નથી. વેદન પોતાને સૂક્ષ્મ અથવા ક્ષાયિક પર્યાયનું હોય છે, ક્ષાયિક સમ્યક દર્શન, ક્ષાયિક જ્ઞાન, પણ અવલંબન કોઈ પણ પર્યાય હોતું નથી. અવલંબન છે એનું વેદન નથી ને વેદન નથી છે એનું અવલંબન નથી. એ વિષય 376 ગુણના બહુ સ્પષ્ટ કરેલો છે. એટલે એ તો એ બંને તત્વો એ રીતે પોતાના ભિન્ન સ્વભાવને ધારણ કરે છે. જે ધ્રુવ તત્વ છે એ ત્રિકાળ ધ્રુવ રહે છે, જે પર્યાય તત્વ છે એ પરિણમતો અંગ છે પદાર્થનો, આખા પદાર્થનો, અને આખો પદાર્થ પરિણામે પરિણમી રહ્યો છે, છતાં જે ધ્રુવ તત્વ છે એ હંમેશા અવિચલિત સ્વભાવ રૂપે સ્વભાવથી નહીં ચ્યુત થતું રહ્યું. ધ્રુવત્વ પણ એક પદાર્થ રહે છે, એવું પણ એક પદાર્થનો અંગ છે, જેને પરમ પરિણામી ભાવ કહેવામાં આવે છે. એ રીતે બંનેના સ્વભાવો જુદા છે, એક નિત્ય છે એક અનિત્ય છે. બીજું ગુરુદેવના વચનામૃત બોલ નંબર 166માં ક્રમગત પર્યાયનો નિર્ણય કરતા દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે, આત્મા કરતા નથી જ્ઞાતા છે, એમનું જે વચન છે તેને સમજાવશે. એટલું લીધું છે, એ ઉપર કોઈ પ્રશ્ન ઉઠાવેલો નથી, ખાલી સ્પષ્ટીકરણ માંગ્યું છે એમ લાગે છે. તો ક્રમગત પર્યાયનો નિર્ણય કરતા એટલે કે હું ત્રિકાળ જ્ઞાન સ્વાભાવિક નાતા દ્રવ્ય છે એમ પોતાના જ્ઞાયક સ્વભાવ પર દ્રષ્ટિ જતા પર્યાયને દમ કરવાનો આ એક ન્યાય છે કે પર્યાયની મુખ્યતા કરીને પર્યાય બુદ્ધિથી શું સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છું એ પર્યાય બુદ્ધિમાં પર્યાયની એટલી બધી મુખ્યતા છે કે તને તું માત્ર પર્યાય પણ અવધારણ કરી રહ્યો છે એ એક એવી નાગચૂડ છે પર્યાય બુદ્ધિની જીવ ઉપર કે જે અનંતકાળથી એનાથી એક સમય પણ એક વખત પણ મુક્ત થયો નથી અનંતકાળ એટલે એ પર્યાય બુદ્ધિને ગૌણ કરવા માટે સત્શાસ્ત્રોની વિશે અનેક ન્યાયો છે સેંકડો ન્યાય છે એમાંનો આ એક ન્યાય છે કે તું પર્યાયની ફિકર પર્યાયની ચિંતા પર્યાયની મુખ્યતા પર્યાયની ઉપાધિ છો તું જ્ઞાયક છો એને મુખ્ય કર પર્યાયના ક્રમમાં જે આવવાની હોય તે ભલે આવે એનું દુર્લક્ષ કર જ્ઞાયક સ્વભાવનું તું લક્ષ કર અને એનું લક્ષ કરતા તું પર્યાયનું દુર્લક્ષ કર તને પર્યાયના લક્ષે જે પર્યાયની ચિંતનના ગળે પડી છે એ તને હેરાન કરે છે એ તને પરિભ્રમણ કરે છે એ તને દુઃખી કરે છે એવી પરિસ્થિતિ જોઈને ગુરુદેવજીએ પર્યાયને ગૌણ કરાવવા માટે અને જ્ઞાયક સ્વભાવને મુખ્ય કરાવવા માટે એક સાથે બંને કામ એક સાથે જ થાય છે અનેક ન્યાયો આપ્યા છે એમાં પણ એક ક્રમબદ્ધ પર્યાયનો ન્યાય છે અને એમાં આત્માનું સાથે સાથે રાગનું કરતા પણ છૂટી જાય છે પોતે નાયક છે એમ જ્યાં એને થાય છે ત્યાં રાગનું અને પર્યાયનું કર્તૃત્વ એને છૂટે છે એ કર્તૃત્વ છોડાવવા માટે આ ન્યાય મુખ્યપણે જે લીધો છે એ સમયસાનો 308-10-11 છે ત્યાંથી દેશીએ એ ન્યાય કાઢેલો છે એક શબ્દમાંથી કહે સમયસર ગાથા 320માં ઉપશમ આદિ પર્યાયનો ભાવ અને પારિણામિક ભાવ દ્રવ્ય ભાવેથી સાપેક્ષ એવું દ્રવ પર્યાયનું જોડકું તે આત્મપદાર્થ છે તેમ આવે છે વળી ક્યાંક દ્રવ્યમાંથી પર્યાય આવે છે તેમ આવે છે તો દ્રવ સત છે જુદું છે પર્યાય સત છે જુદું છે એમ સમજવું કે દ્રવ્યમાંથી પર્યાય આવે છે તેમ સમજવું તો કે બે પ્રશ્ન જુદા જુદા છે અને છતાં બંનેને જોડ્યા પણ છે નિષ્ક્રિય શુદ્ધ પરિણામી એટલે શું એ પણ એ ગાથાના નીતિકાનો પ્રશ્ન છે સમયસર ગાથા 320માં ભગવાન જય છે ને આચાર્ય નીતિકાનો વિષય છે એ પ્રશ્ન પ્રસ્તુત છે એ 320 ગાથાની ટીકાનો વિષય છે અને ત્યાં એ રીતે ટીકા ચાલી છે કે જે ઉપશમાંથી પર્યાય ઉપચાર પ્રકારના જે ભાવો છે તે અને પરિણામિક ભાવ ઉદ્રેક એ બંને સાપેક્ષ છે એટલે એક હોય ને એક ન હોય એવું પદાર્થને વિશે કદી બનતું નથી પદાર્થ એ બંનેથી સાપેક્ષ રહેલો છે એ અપેક્ષાએ એને જોડવું કહ્યું છે અથવા અગાઉ પણ ચર્ચામાં એ વાત આવી ગઈ કે પર્યાય કહેતા કોઈ પર્યાય અધર લટકતી ચીજ નહીં હોવાથી એ દ્રવ્ય સાપેક્ષ ભાવ છે એમ જ્ઞાનમાં આવવું જોઈએ તો પર્યાયને પર્યાય તરીકે સમજ્યા ગણાય નહીતર એક પર્યાય સંબંધીની જુદી કલ્પના ઊભી થાય છે એ રીતે પર્યાયને કદી પણ વિચારવા યોગ્ય નથી કેમ કે પદાર્થની કોઈ એક અવસ્થાને પર્યાય કહે છે ભલે તે જાય છે નવી આવે છે વ્યતીત થાય છે અને નવી આવે છે તો પણ એ પદાર્થની અવસ્થા છે, અને પદાર્થ કેમ કરી રહ્યો છે એવું પદાર્થ સાપેક્ષ પર્યાય જ્ઞાન. જે પારિણામિક ભાવ છે એ પદાર્થનો, જીવ પદાર્થનો પરમ પારિણામિક ભાવ, એનો મૂળ સ્વભાવ છે, એનો શક્તિઓનું એ સત્વ છે, અને તે પણ ભિન્ન ભિન્ન નહીં, શક્તિઓનું એકરૂપ તત્વ છે, એને પરમ પારિણામિક ભાવ કહેવામાં આવ્યું છે. જે દ્રઢ સ્વભાવ છે, જે પોતાનું મૂળ સ્વરૂપ છે, દ્રઢ સ્વભાવ છે એટલે જીવનું પોતાનું એ મૂળ સ્વરૂપ છે, કે જે સ્વરૂપ સમજ્યા વિના પાયનો દુઃખ અનંત, એ સ્વરૂપ સમજ્યા વિના જીવ અનંત દુઃખ પામ્યો છે. અને એ સ્વરૂપ જ્ઞાનમાં આવે છે ત્યારે દ્રષ્ટિ બદલાઈ જાય છે, દ્રષ્ટિ મિથ્યામાંથી સમ્યક થાય છે, અને દ્રષ્ટિ સમ્યક થાય છે ત્યારે બધું અનિષ્ટ તત્વ છે એ ખલાસ થવા લાગે છે, અને જીવ તરે છે સંસાર. એટલે એને પણ જે સ્વરૂપે છે એ સ્વરૂપે પરમ પારિણામિક ભાવ સમજવું જોઈએ પોતાના મૂળ સ્વરૂપને, અને એ સમજાય છે ત્યારે પર્યાયનું પર્યાયત્વ પણ ત્યારે સમજાય છે, ત્યારે પર્યાયમાં રહેલી શુદ્ધિ એ અશુદ્ધિનું પણ જ્ઞાન ત્યારે થાય છે. એ પહેલા અશુદ્ધિ હોવા છતાં અને અશુદ્ધિનું ઉપર ચોટ્યું જ્ઞાન હોવા છતાં યથાર્થ જ્ઞાન થતું નથી. પર્યાયની અશુદ્ધિનું જ્ઞાન, પર્યાય પદાર્થની જે શુદ્ધિ એટલે કે મૂળ શુદ્ધ સ્વરૂપ છે, શુદ્ધાત્મા પદ છે, સરદાત્મા પદ છે, એના જ્ઞાન પૂર્વક જ સાચું જ્ઞાન થાય છે. એ રીતે સાપેક્ષ છે ગ્રહ પર્યાયનો જે સંબંધ છે એ સાપેક્ષ છે એ રીતે, અને એ રીતે એને સાપેક્ષપણે સમજવો જોઈએ. વળી કે દ્રવમાંથી પર્યાય આવે છે તેમ આવે છે, બરાબર છે, એ વાત આવે છે પ્રવચન સ્વાર્થ, એ વિષય બહુ સ્પષ્ટ છે કે પદાર્થ છે એ પોતે જ પરણમી રહ્યો છે, પોતામાંથી પર્યાય આવે છે, કોઈ બીજા અન્ય પદાર્થમાંથી કોઈ પદાર્થ પર્યાય આવવાનું કાંઈ સંભવ જ નથી. દ્રવક્ષેત્રકાળ ભાવથી ભિન્નતા છે તો પર્યાય આવે ક્યાંથી, કે પર્યાયનું તરંગ પદાર્થમાંથી ઉપજે છે, પદાર્થ પોતે જ પરિણમે છે, એનું એક દ્રષ્ટાંત એ રીતે છે. જે વૃક્ષ છે એ મૂળ થળ ડાળે આપણા પાંદડા ફળને ગુણ રૂપે પાંગરે છે, એમ પદાર્થ જ ગુણ પર્યાય પાંગરેલો છે, એ પદાર્થનું સ્વરૂપ છે. એટલે તો આવું દ્રવમાંથી જ પર્યાય આવે છે. હવે દ્રવ શબ્દ છે અહીંયા એક સ્પષ્ટીકરણ અપેક્ષિત છે, સમય થયો છે, સંક્ષેપમાં લઈ લઈએ કે દ્રવ શબ્દમાં કોઈ જગ્યાએ પારિણામિક ભાવ જે દ્રવ સ્વભાવ છે એના એ અર્થમાં પણ દ્રવ શબ્દનો પ્રયોગ આવે છે, અને જે પ્રમાણના વિષયભૂત ઉત્પાદને દ્રવ્યાત્મક અને દ્રવગુણ પર્યાયાત્મક જે પદાર્થ છે એને પણ દ્રવ તરીકે કહેવામાં આવે છે. તો જ્યાં જે પ્રકરણ ચાલતું હોય ત્યાં તે અર્થઘટન સમજવું જોઈએ, નહીંતર એકની જગ્યાએ જો બીજું સમજવામાં આવે તો અવશ્ય એમાંથી અનર્થ થવા થાય, અને એ અનર્થની સંભાવના નિવારવા માટે અહીંયા શું પ્રકરણ ચાલે છે, અહીંયા દ્રવ સ્વભાવને દ્રવ કહેવું છે કે અહીંયા પ્રમાણના વિષયને દ્રવ કહેવું છે, એટલું સમજનારને પ્રકરણ અનુસાર સમજણમાં સ્પષ્ટ હોવું જોઈએ, તો ભૂલ ન થાય, નહીંતર ભૂલ થવાની બહુ સંભાવના છે આ વિષયમાં. અને નિષ્ક્રિય જે 320માં લીધું છે તેનો અર્થ તો પોતે જ કર્યો છે આચાર્યના આજે, કે નિષ્ક્રિય એથી કો અર્થ, કે નિષ્ક્રિય અહીંયા પારિણામિક ભાવને અમે કહીએ છીએ, એટલે બંધને બંધના કારણરૂપ જે ભાવ અને મોક્ષને મોક્ષના કારણરૂપ જે પરિણામ તે બંનેથી રહી છે, તે બંનેના અભાવ સ્વભાવે છે અને તે બંનેથી શૂન્ય છે, એવા ત્રણ પ્રયોગ શબ્દ પ્રયોગ કર્યા છે આચાર્ય મહારાજ, એને અહીંયા અમે નિષ્ક્રિય તત્વ કહીએ છીએ એવી સ્પષ્ટીકરણ ગાથામાં જ આચાર્ય મહારાજ.